એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, એકત્ર ફાઉન્ડેશનના ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમએલ સ્ટેડમેનની ખૂબ જ ચર્ચાયેલી અને એમ કહી શકાય કે હૃદયસ્પર્શી નવલકથા ધ લાઇટ બિટવીન ઓશન્સ પર ઊંડાણથી વાત કરીશું. આ લેખિકા માર્ગોટ લુઈસ સ્ટેડમેન મૂળ ઓસ્ટ્રેલિયન અને પહેલા તો કાયદાશાસ્ત્રી હતા.
હા, અને આ એમની પહેલી જ નવલકથા, પણ શું જબરદસ્ત સફળ રહી
ખરેખર. અને એની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો સમય, 1920નો દાયકો, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો દૂરનો દરિયા કિનારો.
બરાબર, એક એવો સમય જેણે આખી દુનિયા જાણે પોતાના ઘાવ રૂજવાનો પ્રયત્ન કરી રહી હતી.
તો આજે આપણે આ કથાના મુખ્ય પાત્રો, તેમના નિર્ણયો અને એ નિર્ણયોના જે પડઘા પડે છે ને, એને સમજવાનો પ્રયત્ન કરીશું, ખાસ કરીને જે નૈતિક મૂંઝવણ ઊભી થાય છે એના પર.
બિલકુલ, અને વાર્તાનું કેન્દ્રબિંદુ છે પેલું જેનસ રોક, એક કાલ્પનિક ટાપુ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારેથી લગભગ 100 માઇલ દૂર, એકદમ એકાંત દીવાદાંડીવાળો ટાપુ.
જેનસ રોક નામ પણ કેવું સૂચક છે, પેલો રોમન દેવતા જેને બે ચહેરા હોય.
હા, એક ભૂતકાળ જુએ, બીજો ભવિષ્ય, એટલે આ ટાપુ પણ જાણે આમ આશ્રય પણ આપે છે અને એક જાતની કેદ પણ બની જાય છે. અને અહીંયા આવે છે ટોમ શેરબોર્ન, પ્રથમ વિશ્વયુદ્ધ લડી ચૂકેલો સૈનિક,
યુદ્ધના આઘાતમાંથી પસાર થયેલો.
હા, અને હવે શાંતિ શોધે છે, એટલે દીવાદાંડીના રખેવાળ તરીકેની નોકરી લઈ લે છે. એનું પાત્ર આમ જુઓ તો પ્રામાણિક, કર્તવ્યનિષ્ઠ.
અને પછી એ મુખ્ય ભૂમિ પર પાર્ટીજ્યુઝ નામના શહેરમાં ઇઝાબેલ ગ્રેસમાર્કને મળે છે. ઇઝાબેલ ટોમથી એકદમ અલગ, જીવનથી ભરપૂર, આશાવાદી.
બરાબર, એમનો પ્રેમ ઝડપથી પાંગરે છે, લગ્ન થાય છે અને બંને જણ જેનસ રોક પર રહેવા જાય છે. શરૂઆતમાં તો બધું બહુ સરસ લાગે છે, એ એકાંત જાણે એમના પ્રેમને વધુ ગાઢ બનાવે છે.
સ્વર્ગ જેવું જ લાગે નહીં?
હા, શરૂઆતમાં તો એમ જ. કુદરતી સૌંદર્ય, એમનું સાદું પણ સુખી જીવન, એક પરિવાર શરૂ કરવાનું સપનું જુએ છે. પણ પછી અહીંયા વાર્તા વળાંક લે છે. ઇઝાબેલને વારંવાર ગર્ભપાત થાય છે. હા, 2 વાર કસુવાવડ થાય છે અને 3જી વાર એક મૃત બાળક જન્મે છે.
આ તો બહુ દુઃખદ કહેવાય.
ખૂબ જ. અને આ ઘટનાઓ ઇઝાબેલને અંદરથી ભાંગી નાખે છે. પેલો જે ટાપુ શાંતિ આપતો હતો, એની જ એકલતા હવે એના દુઃખને જાણે અનેક ગણું વધારી દે છે. ખાલીપો લાગે છે.
અને મને લાગે છે કે અહીંથી જ વાર્તાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. ઇઝાબેલની મા બનવાની તીવ્ર ઈચ્છા, એનું આ દુઃખ, એ બધું મળીને એમને એક એવી નૈતિક કસોટી તરફ ધકેલે છે જેની કલ્પના પણ ન કરી હોય.
ખરી વાત છે, આ પીડા જ આગળ જતા એમના નિર્ણયો પાછળનું મુખ્ય કારણ બને છે. અને પછી બને છે એવું કે પેલી 3જી કસુવાવડના થોડા સમય પછી 27 એપ્રિલ 1926ના રોજ એક નાની હોડી ટાપુના કિનારે તણાઈ આવે છે. ટોમ જઈને જુએ છે તો હોડીમાં એક માણસ છે જે મૃત્યુ પામ્યો છે અને એની સાથે એક નાનકડી રડતી બાળકી જીવતી.
બિલકુલ, અને અહીંથી પેલું નૈતિક સંઘર્ષ શરૂ થાય છે જે આખી નવલકથાનો મુખ્ય આધાર છે, ખરું ને?
એકદમ. ટોમ જે હંમેશા નિયમો અને ફરજ પ્રમાણે ચાલ્યો છે, એ જાણે છે કે એણે તરત જ મુખ્ય ભૂમિ પર જાણ કરવી જોઈએ. આ નિયમ છે.
હા, એ એનો સ્વભાવ છે.
પણ બીજી બાજુ ઇઝાબેલ છે, જેણે હમણાં જ પોતાનું બાળક ગુમાવ્યું છે, એના માટે તો આ બાળકી જાણે ભગવાને મોકલેલી ભેટ, ચમત્કાર.
એ તો એમ જ માને ને, એના દુઃખમાં એને આશાનું કિરણ દેખાય છે.
હા, એટલે એ ટોમને વિનંતી કરે છે કે શું આપણે આને રાખી ન શકીએ, કદાચ એની મા પણ દરિયામાં મૃત્યુ પામી હોય, જો આપણે જાણ કરીશું તો આ બિચારી અનાથાશ્રમમાં જશે, આપણે એને કેટલો પ્રેમ આપીશું.
અઘરો નિર્ણય.
ખૂબ જ. ઇઝાબેલની દલીલો, એની આંખોમાંની વેદના, એ જોઈને ટોમ પીગળી જાય છે. એની પત્ની પ્રત્યેનો પ્રેમ અને એની જે હાલત છે એ જોઈને એ પોતાના સિદ્ધાંતો સાથે, પોતાની ફરજ સાથે સમાધાન કરી લે છે.
એટલે એ માની જાય છે, એ બાળકને રાખવા તૈયાર થાય છે. એ લોકો પેલા મૃતદેહને ટાપુ પર જ દાટી દે છે, હોડીને પાછી દરિયામાં ધકેલી દે છે અને બાળકીનું નામ રાખે છે લ્યુસી.
અને દુનિયાને શું કહે છે?
તેઓ એમ જાહેર કરે છે કે ઇઝાબેલને જે બાળક જન્મ્યું હતું તે જીવિત છે, આ લ્યુસી એ જ છે.
અહીં લેખિકા આપણને બહુ મોટો સવાલ પૂછે છે. શું પ્રેમથી લેવાયેલો નિર્ણય, ભલેને જૂઠાણા પર આધારિત હોય, એને સાચો ઠેરવી શકાય?
બરાબર. આ નિર્ણય એમને ક્ષણિક રાહત તો આપે છે, પણ એના પડછાયા બહુ લાંબા હોય છે.
શું એમને સુખ મળે છે પછી?
શરૂઆતમાં તો એમ જ લાગે છે. જેનસ રોક પર લ્યુસી મોટી થાય છે, એના હાસ્યથી ટાપુ ગુંજી ઉઠે છે. ઇઝાબેલ તો જાણે ફરી જીવતી થઈ જાય છે, એકદમ સમર્પિતમાં.
અને ટોમ?
ટોમ પણ લ્યુસીને ખૂબ પ્રેમ કરે છે, એનામાં જીવ છે એનો, પણ એના મનના ખૂણે ક્યાંક પેલો અપરાધ ભાવ સતત રહે છે.
એને ખબર છે કે આ સુખ સાચું નથી. હા, એને લાગે છે કે આ સુખ જાણે ચોરેલું છે. એટલે બહારથી ભલે બધું બરાબર લાગે, પણ અંદર એક તણાવ હંમેશા રહે છે. ખાસ કરીને જ્યારે એ લોકો મુખ્ય ભૂમિ પર જાય છે, ત્યારે ટોમ પર આ બોજ વધી જાય છે.
ટોમનો જે આંતરિક સંઘર્ષ છે ને, એ બહુ મહત્વનો છે આખી વાર્તામાં. એ મૂળભૂત રીતે સારો માણસ છે, સાચું ખોટું સમજનારું.
બરાબર.
એટલે જાણે છે કે આ ખોટું છે. એક તરફ પત્ની અને દીકરી માટેનો અનહદ પ્રેમ છે, અને બીજી તરફ એનો અંતરાત્મા. એ બે વચ્ચે સતત પીસાયા કરે છે.
અને પછી એ ગુપ્ત સત્યની દિવાલમાં પહેલી તિરાડ પડે છે.
ક્યારે?
વર્ષો પછી. એકવાર તેઓ પાર્ટેગ્યુઝ જાય છે મુખ્ય ભૂમિ પર. ત્યાં ટોમ એક સ્ત્રીની વાત સાંભળે છે, હેના પોટ્સ.
હેના પોટ્સ?
હા. હેનાના પતિ ફ્રેન્ક રોનફેલ્ટ અને એમની નાની દીકરી ગ્રેસ, એ લોકો દરિયામાં લાપતા થઈ ગયા હતા, અને સમય લગભગ એ જ જ્યારે ટોમ અને ઇઝાબેલને લ્યુસી મળી હતી.
ઓ, બધી કડીઓ જોડાઈ ગઈ.
બધી જ. તારીખો, વિગતો, બધું બરાબર બંધ બેસે છે. હવે ટોમને પાક્કી ખાતરી થઈ જાય છે કે લ્યુસી ખરેખર કોણ છે, અને તેમની ખુશી કોના દુઃખ પર ટકેલી છે.
હવે ટોમ માટે આ ભાર અસહ્ય બની ગયો હશે. પહેલા ખાલી અપરાધ ભાવ હતો, હવે તો એને ખબર છે કે ભોગ બનનાર કોણ છે.
બરાબર. પેલી ચાંદીની નાની ખકડી જે એણે પેલા મૃત માણસ પાસેથી મળી હતી.
હા, એણે રાખી હતી પોતાની પાસે.
એ હવે એને બહુ ખૂંચે છે. એના અપરાધ ભાવ હેઠળ દબાઈને ટોમ એક એવું પગલું ભરે છે જે બધું બદલી નાખે છે.
શું કરે છે?
એ ગુપ્ત રીતે, કોઈને ખબર ન પડે એમ, હેના પોટ્સના ઘરના લેટરબોક્સમાં પેલી ચાંદીની ખકડી મૂકી આવે છે. એટલું જ નહીં, પછીથી એક અનામી ચિઠ્ઠી પણ મોકલે છે. એમાં લખે છે કે તમારી દીકરી સુરક્ષિત છે અને તેને ખૂબ પ્રેમ મળે છે.
આનાથી તો હેન્નાને આશા બંધાઈ હશે.
હા, હેન્ના માટે તો આશાનું એક નવું કિરણ ઉગ્યું, પણ ટોમ અને ઇઝાબેલના સંબંધ માટે આ પગલું ઝેર સમાન સાબિત થયું.
ઇઝાબેલને ખબર પડે છે.
હા, અને એ ખૂબ ગુસ્સે થાય છે, ડરી જાય છે. એને લાગે છે કે ટોમે એની સાથે વિશ્વાસઘાત કર્યો છે. જે ગુપ્તવાત એમને જોડી રાખતી હતી, એ જ હવે એમને તોડી રહી છે.
અહીં સ્પષ્ટ દેખાય છે કે બંનેના નૈતિક વિચારો કેટલા અલગ પડી ગયા છે. ઇઝાબેલ માટે લ્યુસીને પોતાની પાસે રાખવી, એને બચાવવી, એ જ સર્વોપરી છે.
ભલે પછી સત્ય છુપાવવું પડે, જ્યારે ટોમ એ હવે આ જૂઠાણાનો ભાર વધુ સમય ઊંચકી શકે એમ નથી. એમના પ્રેમમાં કદાચ ઓટ નથી આવી, પણ એમના સત્ય જુદા થઈ ગયા છે.
અને પછી સત્ય બહાર આવે છે.
હા, અંતે એ દિવસ આવી જ જાય છે. જેનસ લાઇટની સ્થાપનાની 20મી વર્ષગાંઠ હોય છે. ટોમ, ઇઝાબેલ અને હવે 4 વર્ષની થઈ ગયેલી લ્યુસી મુખ્ય ભૂમિ પર પાર્ટીગ્યુઝ આવે છે,
અને ત્યાં હેન્ના પોટ સાથે મુલાકાત થાય છે.
બરાબર. હેન્ના લ્યુસીને જુએ છે, અને એ તરત જ બાળકીમાં પોતાના પતિ અને પરિવારના લક્ષણો ઓળખી જાય છે.
ઓહ,
હેન્નાના પિતા સેપ્ટિમસ પોટ્સ વગદાર માણસ છે. એ તપાસ શરૂ કરાવે છે. પેલો લ્યુસીના કહેવાતા જન્મનો સમય, પેલી ચાંદીની ખખડી જે ટોમે મૂકી હતી, ટોમનું વિચિત્ર વર્તન, બધા પુરાવા એક જ દિશામાં સંકેત કરે છે.
અને પકડાઈ જાય છે.
હા, પોલીસ આવે છે, અને એમનું પેલું જૂઠાણા પર બનેલું, વર્ષોથી સાચવેલું ગુપ્ત સ્વર્ગ પળવારમાં ભાંગીને ભૂકો થઈ જાય છે.
આ પછીની જે પરિસ્થિતિ છે એ વિચારવી પણ અઘરી છે.
ખરેખર હૃદય કંપાવી દે તેવી છે. ટોમની ધરપકડ થાય છે, અને એ ઇઝાબેલને બચાવવા માટે બધી જવાબદારી પોતાના માથે લઈ લે છે. એમ પણ કહી દે છે કે હોડીમાં જે માણસ હતો એની હત્યા પણ એણે જ કરી હતી.
શું વાત છે!
હા, અને શરૂઆતમાં ઇઝાબેલ એટલી ડરી ગયેલી અને આઘાતમાં હોય છે કે લ્યુસીને ગુમાવવાના ડરમાં એ ટોમનો બચાવ નથી કરી શકતી. એ ચૂપ રહે છે.
ભય અને પીડા માણસને કેટલો લાચાર બનાવી દે છે, નહીં? પોતાના સૌથી પ્રિય વ્યક્તિ સામે પણ ક્યારેક શબ્દો નથી નીકળતા, પણ એની પાછળ પણ વેદના જ હોય છે.
સાચી વાત. પણ સૌથી વધુ કરુણ સ્થિતિ તો લ્યુસીની થાય છે.
બિચારી બાળકી
એની જૈવિકમાં હેન્ના પાસે મોકલી દેવાય છે, જેને ઓળખતી પણ નથી.
એ કેવી રીતે સ્વીકારી શકે?
એ નથી સ્વીકારી શકતી. એ હેન્નાને ધિક્કારે છે, પોતાના મા બાપ એટલે કે ટોમ અને ઇઝાબેલ માટે રડે છે, જૂરે છે. હેન્ના માટે પણ આ બહુ અઘરું છે. વર્ષોથી જે દીકરીના મિલનનું સપનું જોયું હતું એ આમ સામે આવે છે, પણ એનું દિલ જીતવું એ બહુ મુશ્કેલ છે.
આખી પરિસ્થિતિ કેટલી જટિલ છે. ત્રણે મુખ્ય પાત્રો, ટોમ જેલમાં, ઇઝાબેલ એકલી અને અપરાધ ભાવથી પીડાતી, અને હેન્ના દીકરી પાસે હોવા છતાં એને મેળવી ન શકતી. કોઈને પણ સાચા કે ખોટા કહેવા મુશ્કેલ છે.
બરાબર, બધા જ સંજોગોના શિકાર છે.
પછી શું થાય છે? ઇઝાબેલ સત્ય કહે છે?
હા, અંતે એને ટોમનો એક જૂનો પત્ર મળે છે. એ પત્ર વાંચીને એને સમજાય છે કે ટોમે એના માટે કેટલું મોટું બલિદાન આપ્યું છે. એનામાં હિંમત આવે છે અને પોલીસ સામે જઈને બધી સાચી વાત કબૂલી લે છે.
અચ્છા.
અને લગભગ એ જ સમયે તપાસમાં પુરાવા મળે છે કે પેલો માણસ ફ્રેન્ક રોનફેલ્ડ, એનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. ટોમે હત્યા નહોતી કરી.
એટલે ટોમ હત્યાના આરોપમાંથી મુક્ત થઈ જાય છે.
હા, પણ કાયદો તોડો હતો, સત્ય છુપાવ્યું હતું, એટલે એ ગુના માટે બંનેને સજા તો થાય છે, ઓછી પણ થાય છે, પણ એમનો પરિવાર એ તો કાયમ માટે તૂટી જાય છે.
આખી કથા અને પાત્રોની આ સફર આપણને ઘણું વિચારતા કરી દે છે. નવલકથાના મુખ્ય સંદેશાઓ શું લાગે છે તમને? કયા વિચારો અહીં ખાસ ઉપસી આવે છે?
જુઓ, સૌથી પહેલો અને સૌથી મુખ્ય વિચાર તો પેલો નૈતિકતાનો જ છે. સાચું શું અને ખોટું શું? પણ લેખિકા કોઈ સહેલો જવાબ નથી આપતા. એ આપણને ગ્રે એરિયામાં લઈ જાય છે.
હા, જ્યાં બધું બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું.
બરાબર. શું પ્રેમ, ખાસ કરીને જ્યારે એ ઊંડી પીડામાંથી જન્મ્યો હોય, એ ખોટા કામને યોગ્ય ઠરવી શકે? ટોમના પાત્રમાં આ બહુ સ્પષ્ટ દેખાય છે. સેનામાં એણે હંમેશા સ્પષ્ટ નિયમો પાડ્યા હતા, પણ જેનસ રોક પર ત્યાં કોઈ સ્પષ્ટ નિયમ નથી, બસ દિલનો અવાજ અને સંજોગો છે.
અને બીજો મુદ્દો, પેલો દુઃખ, નુકસાન અને માતૃત્વની ઝંખ નાનો.
હા,
ઇઝાબેલનું દુઃખ એને એ નિર્ણય લેવા પ્રેરે છે. એની સરખામણી હેન્નાના નુકસાન સાથે થાય છે. બંને શક્તિશાળી માતાઓ છે, પણ બંનેના પ્રેમનો આધાર અલગ છે. એકનો પ્રેમ પાલન પોષણમાંથી, બીજો લોહીના સંબંધમાંથી. લેખિકા માતૃપ્રેમના આ જટિલ સ્વરૂપને પણ બતાવે છે.
અને એકલતા, જેનસ રોકનું એકાંત,
એ પણ મહત્વનું છે. એ એકાંત જ એ ગુપ્તને શક્ય બનાવે છે, પણ એ જ એકલતા આખરે એમના સંબંધોને, એમના જોડાણને નબળું પાડે છે. જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે તેઓ ફરી સમાજ સાથે જોડાય છે, પણ એની ભારે કિંમત ચૂકવવી પડે છે.
અને ગુપ્તતાના પરિણામો તો દેખીતા જ છે. એક જૂઠાણું કેવી રીતે બધું બરબાદ કરી શકે છે.
હા, સત્યને ગમે તેટલું દબાવો, એ બહાર આવે જ છે, અને જ્યારે આવે છે ત્યારે ઘણીવાર બધું વેરવિખેર કરી નાખે છે.
અને અંતે ક્ષમા, રિડેમ્પશન, બહુ મહત્વનો મુદ્દો છે. આ બધા પાત્રોની જે પીડાદાયક સફર છે એનું અંતિમ મુકામ કદાચ ક્ષમામાં જ છે. બીજાને માફ કરવું અને પોતાની જાતને પણ માફ કરવી એ બહુ અઘરું છે. એના જે અંતે ઉદારતા બતાવે છે એ નોંધપાત્ર છે. પેલું વાક્ય છે ને નવલકથામાં કે માફ કરવા માટે તમારે ફક્ત એક જ વાર નક્કી કરવું પડે છે, પણ રોષ રાખવા માટે તમારે તે દરરોજ આખો દિવસ કરવું પડે છે.
સુંદર વાત છે. ક્ષમા દ્વારા જ શાંતિ મળે છે. લેખિકાની કહેવાની રીત, એમની શૈલી પણ કમાલની છે.
હા, એ ત્રીજા પુરુષમાં વાત કરે છે, એટલે આપણને બધા પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એની ખબર પડે છે.
એટલે આપણે કોઈ એકનો પક્ષ નથી લેતા, બધા માટે સહાનુભૂતિ જાગે.
બરાબર. અને પ્રતીકોનો ઉપયોગ પણ અદ્ભુત છે. પેલી દીવાદાંડી, ધ લાઇટ.
હા, એ તો શીર્ષકનો જ ભાગ છે.
એ સત્ય, માર્ગદર્શન, નૈતિક ફરજ અને કદાચ ઈશ્વરની સતત નજરનું પણ પ્રતીક છે. ટોમ જ્યારે સત્ય છુપાવે છે ત્યારે જાણે પોતાની અંદરની દીવાદાંડી ઓલવી નાખે છે.
અને મહાસાગર.
મહાસાગર એટલે ભાગ્ય, એની અણધારી શક્તિઓ. એ જીવન આપે છે, લુસીને કિનારે લાવે છે અને છીનવી પણ લે છે. એ એકલતા પણ દર્શાવે છે અને બાહ્ય જગત સાથેનું જોડાણ પણ.
અને જેનસ રોક તો પોતે જ એક મોટું પ્રતીક છે.
હા, બે ચહેરાવાળા દેવતા જેવું, સત્ય અને જૂઠાણું, સાચું અને ખોટું, સભ્યતા અને પ્રકૃતિ, આ બધાની વચ્ચે ફસાયેલા પાત્રોની સ્થિતિનું જે પ્રતિબિંબ છે.
સ્ટેડમેનની ભાષા પણ એટલી કાવ્યાત્મક છે કે આખું વાતાવરણ જીવંત થઈ જાય.
તો અંતમાં શું થાય છે? આટલી બધી પીડા અને સંઘર્ષ પછી શું કોઈને શાંતિ મળે છે?
વાર્તા લગભગ 20 વર્ષ આગળ વધે છે. ટોમ જેલમાંથી છૂટી ગયો છે અને એકલો શાંત જીવન જીવે છે. ઇઝાબેલ એનું કેન્સરથી અવસાન થઈ ગયું છે.
ઓહ!
પણ મરતા પહેલા એણે લ્યુસી ગ્રેસ માટે એક પત્ર અને એક ફોટો એલ્બમ ટોમને સોંપેલું.
અને લ્યુસી ગ્રેસ
એક દિવસ એ આવે છે ટોમને મળવા. હવે યુવાન સ્ત્રી છે અને પોતે પણ માં બની ગઈ છે.
શા માટે આવે છે? એ ટોમનો આભાર માનવા આવી છે. એ કહે છે કે એ એની માં હેન્નાને ખૂબ પ્રેમ કરે છે, પણ જેનસ રોક પર જે પ્રેમ મળ્યો હતો એને એ ક્યારે ભૂલી નથી શકી. અને પેલું ઇઝાબેલે બનાવેલું ફોટો આલ્બમ એ હજી પણ સાચવીને રાખે છે.
આ મુલાકાત ટોમ માટે બહુ મોટી વાત હશે.
હા, એને એક એવી શાંતિ, એક એવી મુક્તિનો અનુભવ થાય છે જેની એણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. એ વાતની ખાતરી થાય છે કે એમના એ જૂઠાણા પર બનેલા જીવનમાં પણ એક સત્ય તો હતું જ, એક બાળક પ્રત્યેનો એમનો શુદ્ધ બિનશરતી પ્રેમ.
ખરેખર આ કથા આપણને પ્રેમ અને નૈતિકતા વચ્ચેના એ જટિલ સંઘર્ષ પર, સાચા અને ખોટાની પેલી ધૂંધળી રેખાઓ પર ખૂબ ઊંડો વિચાર કરવા મજબૂર કરે છે.
અને એ પણ શીખવે છે કે ભૂલો સ્વીકારવી, ક્ષમા માંગવી અને આપવી, એ માર્ગ કદાચ અઘરો છે, પણ સાચી શાંતિ તરફ જવાનો રસ્તો કદાચ એ જ છે, ભલે એ સફર અધૂરી અને ડાઘવાળી જ કેમ ન રહે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.